વિસંવત 2504 1714 બુધવાર તારીખ 19/7/78 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામી નું શ્રી તમૈસા શાસ્ત્ર માં ગાથા 11 ટીકા ઉપર સુવર્ણપુરી માં પ્રવચન શ્રી તમૈસા શાસ્ત્ર પરના 19મી વખત ના સ્વર્ણ પ્રવચન નંબર 38
નમો નોય સૌ હરિયંતાણમ નમો નોય સૌ સિદ્ધાણમ નમો નુવી સૌ આયુર્યાન નમો નુવી સૌ ઉજ્જયાન નમો નુવી સૌ ત્રિકાવર્તિ શ્રાવણ ઓમકાર મિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો શ્રી ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમી મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મંગળમ નમઃ સ્મરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચાસ્તે સ્વાય ભવાય સર્વા
વ્યવહાર નહી બધો અભૂતાર હોવાથી એને ઉપેક્ષા કરાવી. વ્યવહાર નહી નો વિષય છે ખરો, કેમ કે રાગ ની છે ને અસદભૂત ઉપચાર રાગ છે છે તેનું જ્ઞાન થતા એને વિતરાગતા નથી અત્યારે એવું એને જ્ઞાન થાય અને રાગને જાણનારું જ્ઞાન અથવા એ સદભૂત ઉપચાર એ જ્ઞાનની પોતાની હયાતી સિદ્ધ કરે તો પછી આ રાગને જાણે ઉપચાર એમ આવે. જ્ઞાન છે પોતાની પર્યાય પોતાનું અને એ જ્ઞાન થી આત્મા એમ કહીને વર્તમાન પર્યાયની ઉપેક્ષા કરાવી, ગૌણ કરીને ઉપેક્ષા કરાવી. એ બધો અભૂતાર હોવાથી અસદ અર્થને પ્રગટ કરે છે. સીધી ભાષા એવી છે જેને પર્યાય બની નથી એમ ને પર્યાયની ઉપેક્ષા કરવા અને ટીકાળી ભગવાન શ્રી ચૈતન્ય એનું અવલંબન લેવા એ પર્યાયને છે છતાં ઉપેક્ષા કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. હવે એ તો વ્યવહાર છે અને વાત લાંબી પડી છે. શુદ્ધ નહી એક જ ભૂતાર હોવાથી બીજા સ્થાનમાં તો શુદ્ધ નહીં ના ભેદ પડ્યા છે. શુદ્ધ શુદ્ધ નહીં પણ એ ખરેખર શુદ્ધ નહીં પણ વ્યવહારમાં જાય છે. આ તો એ શુદ્ધ નહી એક જ છે એના બીજો ભાગ નથી. એટલે શુદ્ધ નહી નો વિષય જે ટીકાળી ભગવાન ધ્રુવ તેની દ્રષ્ટિ માટે શુદ્ધ નહી એક જ છે. વાતો જમ કઈ વસ્તુ જે છે ધ્રુવ એક સમયમાં તેને એક ન્યાય તો અહીં નહીં કીધી શુદ્ધ, છતાં શુદ્ધ નહીં એનો વિષય કરનાર છે ટીકાવ નહીં એક જ શુદ્ધ નહીં છે. શુદ્ધ નહીં એટલે જ્ઞાનનો અંશ એ ટીકાવી નહીં વિષય કરે છે. તેથી શુદ્ધ નહીં એક જ પ્રકાર કેમ પ્રયોજન તો દ્રવ્યને દ્રષ્ટિમાં લેવું એનો સ્વીકાર કરવો એ પ્રયોજન છે. પર્યાય જ્ઞાનનો અંશ જે આત્મા એની પણ ઉપેક્ષા કરાવી, જ્ઞાનનો અંશ રાગને જાણે એને રાગનો ઉપચારનો ઉપેક્ષા કરાવી અને રાગ છે
એમ એના બે પ્રકાર છે, એક રાગ છે એ સાધન છે, અને સાધ છે કે જે અવ્યક્ત રાગ છે. જો બુદ્ધિપૂર્વક રાગ છે તો અબુદ્ધિપૂર્વક રાગ છે, એનો પણ અહીંયા ઉપેક્ષા કરે. એ મારી ચીજની દ્રષ્ટિના વિષયમાં એ વસ્તુ નથી. જ્ઞાન થી આત્મા એ પણ મારા દ્રષ્ટિના વિષયમાં નથી. જીણો બહુ મારો થયો. શુદ્ધ નહીં, એક જ શુદ્ધ છે. જોયું એક જ, બીજે ઠેકાણા આચાર્યો નહીં ના શુદ્ધ ના ભેદ પાડે. આમાં ટીકામાં અસમય આવશે, અશુદ્ધ નહીં. પણ પછી અશુદ્ધ નહીં ને પર્યાય નહીં કહી ને વ્યવહાર નહીં કેવો એને એમ કહ્યું. એટલે શું વિકારી વસ્તુને વિકાસ કરાવવામાં પર્યાય ને પર્યાયના ભેદોગના ઉપેક્ષા કર્યા વિના, તેનું લક્ષ છોડ્યા વિના ટીકાળી જ્ઞાયક ભાવની દ્રષ્ટિ ન થાય. અને પ્રયોજન તો જ્ઞાયક ભાવને અનુભવમાં લેવો એ સમ્યક દર્શન છે. ટીકાઓ જ્ઞાયક ચૈતન્ય સત મહાપ્રભુ સર્વોત્કૃષ્ટ પરમ પરાણમ શુદ્ધ પરિણામી પરમ ભાવ શુદ્ધ સહજ સ્વભાવ પરમ ભાવ શુદ્ધ સહજ પરમ ભાવ ટીકાઓ એનો આશ્રય લેતા સમ્યક દર્શન થાય. ધર્મની પહેલી સીઢી ત્યાંથી શરૂ થાય. માટે તેને શુદ્ધ ને એક જ છે. સમજાવું કઈ આવો મારો મિત્ર, શુદ્ધ નહીં એક જ પોતા, શુદ્ધ નહીં એક જ હાચી એમ પોતા એટલે હાચું હોવાથી, પછી એ પણ હોવાથી શુદ્ધ નહીં એક જ સાચી હોવાથી, સાચા એટલે છે વિજ્ઞાન સ્વચ્છ ભૂત અર્થને પ્રગટ કરે છે. શુદ્ધ નહીં એટલે કે જે જ્ઞાનનો અંશ ભાગ તે શુદ્ધ નહીં એક જ છે. કેમ કે શુદ્ધ નહીં ટીકાળી ભૂતાર્થ વસ્તુ છે, સત્ય છે, એક રૂપ છે. એ સત્યને વિદ્યમાન છે ધ્રુવ ભૂત અર્થ જે છતો પદાર્થ છે તેને પ્રગટ કરે છે. પર્યાય છે એનું લક્ષ છોડાવી પર્યાય જાય છે દેવ ઉપર દ્રષ્ટિ, એ એમાં શુદ્ધ નહીં. દેવના સમ્યક દર્શન થાય ને એમ છે. પૂરણ પૂરણ વસ્તુ છે એમાં એનું જ્ઞાન અને પૂર્તિ થયા વિના પૂરણ છે એવો સ્વીકાર આવે નહીં. ત્યાં પૂરણ છે એવું એને ક્યાં છે? શું કહ્યું? પૂરણ પ્રભુ છે એક સમયની પર્યાય સિવાય. અનંત ગુણનો એક પ્રભુ એક રૂપ એવી પૂરણ ચીજ છે, એ ચીજનો આશ્રય લીધા વિના સમ્યક દર્શન થાય. એટલે કે પૂરણ છે એ છે તો છે, પણ જેની દ્રષ્ટિમાં પૂરણ છે એમ ન આવે ત્યાં સુધી એને તો પૂર્ણ છે નહી. સમજાવું કઈ? આ પ્રશ્ન છે. કયો છો? નહી બીજીભાઈ નંદીજી પ્રશ્ન કેવો હતો ત્રિભુવનભાઈ, એમ કે આપણે આત્માને કારણ પરમાત્મા કહો છો, તો કારણ હોય તો કાર્ય આપવું જોઈએ, તો કારણ પરમાત્મા બધાને પણ છે, કાર્ય કેમ નથી આવતું? એ પ્રશ્ન કેવો બીજીભાઈ ત્રિભુવન, શું કહ્યું? આત્મા છે ને ટીકાળી, તેને કારણ પરમાત્મા કહે છે, અને તેમાંથી કેવળ જ્ઞાનાદિ થાય તેને કાર્ય પરમાત્મા કહે છે, પર્યાયની પૂર્ણતાને કાર્ય પરમાત્મા કહે છે, વસ્તીની પૂર્ણતાને કારણ પરમાત્મા કહે છે. ત્યારે જો કારણ પરમાત્મા છે તો કાય કારણ છે તો કાય આપવું જોઈએ, એમ પ્રશ્ન થયો. પણ કોને કીધું કારણ પરમાત્મા છે? પણ જે માને એને છે કે ન માને એને છે, જેની દ્રષ્ટિમાં તે આવ્યું ના છે એને કારણ પરમાત્મા થયો, દ્રષ્ટિએ એ છે એમ જે સ્વીકાર્યું, એ દ્રષ્ટિમાં છે એવું સ્વીકાર્યું, ત્યારે કારણ પરમાત્મા છે એવું એની પ્રતીપમાં આવ્યું, અને એ પ્રતીપનું આવ્યું એટલે એને સમ્યક દર્શન રૂપી કાઢ્યું. આવી વાત છે. એમ કે કારણ પરમાત્મા તમે કહો, કારણ પરમાત્મા કહો, કારણ જીવ કહો, ધ્રુવ કહો, સામાન્ય કહો, એક રૂપ કહો, તો એવું જે કારણ પ્રભુ છે તો એનું કાર્ય કારણ કહો તો કાર્ય આપવું જોઈએ. વાત સાચી છે કે નહીં? પણ કોને એ કારણ પ્રભુ છે ટીકાળી, એનો સ્વીકાર જેને થયો દ્રષ્ટિમાં એને કારણ પરમાત્મા છે, પણ એની એની દ્રષ્ટિમાં આવ્યું નથી, અને દ્રષ્ટિમાં પર્યાય અને રાજનો સ્વીકાર છે, ત્યાં પૂર્ણ છે એમ તો સ્વીકાર છે નહીં, એટલે એને તો કારણ પરમાત્મા છે નહીં. સમજાવો કઈ ગાથા જેની છે ભાઈ? આ તો જૈન દર્શન નો પ્રાણ છે આ ગાથા, આમાં તો જેટલું રાખે એટલું નીકળે એવું છે, પાર નથી. શું કહ્યું કે એક સમયમાં આત્મા ધ્રુવ પણ છે, અને તે જ સમયમાં એની એક સમયની પર્યાય પણ છે, બે છે ને, પર્યાય પણ એનામાં છે ને, પર્યાયમાં પર્યાય બે છે. હવે બે માં જેનો સ્વીકાર પર્યાયનો છે કે હું તો કાંક દ્રષ્ટિ એના ઉપર છે, પર્યાય છે એનો સ્વીકાર થયો, અને ક્યાં પર્યાય છે આગો લાંબો ગયો, તો રાગ છે શરીર છે એમ એને સ્વીકાર થયો, પણ એને ટીકાળી છે એનો સ્વીકાર ન થયો, છે વસ્તુ છતાં સ્વીકાર ન થયો. સમજાણું કઈ? અહીંયા તો ટીકાળી છે ન્યાયક ભાવ, ધ્રુવ સ્વભાવ, એનો જેને વર્તમાન પર્યાયમાં જ્ઞાનમાં જણાણું, ભલે એ વસ્તુ પર્યાયમાં આવી નહીં પણ પર્યાયમાં એ છે તેમ જણાણું, એને કારણ પરમાત્મા છે, અને એવું કારણ પરમાત્માની છે એવો સ્વીકાર થયો, તેને સમ્યક દર્શનનું કાર્ય થયા વિના રહે. સમજાવું કઈ? આવી વાતો હોય ક્યાં? એથી શુદ્ધ નહીં એક જ ભૂતાર છે. કોને? જે વર્તમાન પર્યાય અને રાગ એની ઉપેક્ષા કરી નાખીને, એટલે તેને ગૌણ કરીને, એટલે કે છે છતાં તેનો આશ્રય છોડીને, આ ટીકાવ જે જ્ઞાય ભાવ છે એ છે તેનો આશ્રય લઈને એનો સ્વીકાર થયો તો એ ભૂતાર્થ છે એવી દ્રષ્ટિ થઈ જ્ઞાનમાં જણાનું એને ભૂતાર્થ છે. આવી વાતો છે જે વાત બાપુ જૈન દર્શન અત્યારે તો ખૂબ કરી નાખ્યું છે. બે છે પર્યાય છે પર્યાયમાં રાગી છે અને દ્રવ્ય છે. હવે રાગ છે પર્યાય છે એટલી જેની દ્રષ્ટિ ત્યાં છે એને માટે તો એટલું છે એને માટે ટીકાળી છે તો આવ્યું નહીં. જેના જેને વર્તમાન પર્યાય ઉપર દ્રષ્ટિ છે તેને પર્યાય છે એવો શ્રદ્ધામાં આવ્યું તો પર્યાય દ્રષ્ટિ અને આગળ જાય પર્યાય ની દ્રષ્ટિ વાળો તો રાગ છે માને શરીર છે માને એ દ્રષ્ટિ તો ત્યાં લાંબી આમ જાય છે. તો એટલું માન્યું એ તો એને બરાબર એટલે કે મિથ્યા છે એટલું માન્યું એને માટે બરાબર છે એ મિથ્યા છે. પણ ટીકરાળી વસ્તુ છે એક સમયમાં પૂર્ણાનંદ નો નાથ પ્રભુ એ છે છતાં પર્યાય બુદ્ધિ વાળા ને એ નથી સમજાવું કઈ. એમ જેને રાગ ની રૂચિ છે આ પુકારી કરે છે ને કે આ વ્રત ને તપ ને ભક્તિ ને વ્યવહાર કરતા કરતા નીચે એટલે એનો રાગ નો સ્વીકાર છે એને એને હિસાબે વ્યવહાર નહીં નો વિષય છે એને તો નહીં નથી પણ બીજી બીજા અપેક્ષા છે એનો વ્યવહાર નહીં નો વિષય છે નહીં વાળા જાણે સમજાવું કઈ. પણ એને ટીકાળી વસ્તુ છે મહાપ્રભુ જેમાં આખું સત્વ ભર્યું છે પૂર્ણ પરમાત્મા સ્વરૂપ છે જેના ગુણના માપ નહીં એટલા તો ગુણો છે એ બધા ગુણોનું એક રૂપ જે છે એ સત્ય છે કેને કે જેને પર્યાય ને રાગ ની ઉપેક્ષા કરી અને ટીકા ઉપર જેની દ્રષ્ટિ મૂકી એને માટે તે ભૂતાર્થ સત છે અને તેથી ભૂતાર્થ સત છે એવી દ્રષ્ટિ થઈ તેથી દ્રષ્ટિ પણ એની સાચી છે સમજાવું કઈ. જે છે બે છે પર્યાય છે રાગે છે અને ટીકાળી છે. હવે એ બે છે માયલો જેને ટીકાળી વસ્તુની દ્રષ્ટિ નથી એને વર્તમાન પર્યાયના રાગ છે દ્રષ્ટિ એને માટે બરાબર છે એટલે મિથ્યા છે. હા કારણ કે એની દ્રષ્ટિ ભૂતાર્થ પર ગઈ નથી ટીકાળી વસ્તુ છે એ ઉપર એની દ્રષ્ટિ નથી. હવે જેને ટીકાળી વસ્તુ છે એક જ વસ્તુ શુદ્ધ ને એક જ છે અને એનો વિષય એક રૂપ જ પરમાર્થ છે. એ શુદ્ધ નહી એક જ સાચી હોવાથી એક જ સાચી હોવાથી એ સત્યના વિદ્યમાન છે એને અને સત છે એને અને છતો પદાર્થ છે તેને એ પ્રગટ કરે છે. એટલે શુદ્ધ નહી છતી ચીજ છે તેનો વિષય કરીને તે છે તેમ તેને પ્રગટ કરે છે એમ એની દિશામાં પ્રગટ થાય છે. આવું જણું છે અને એ અર્થ લીધો છે પંચાયતમાં. ભાઈ આ શુદ્ધ નહીં છે એક જ કે છે અને એને બે ભેદ પાડે તો સર્વજ્ઞની આજ્ઞા બહાર મિથ્યા દ્રષ્ટિ છે એવું પંચાયતમાં છે. શું કહ્યું? પંચાયતમાં એમ છે કે ભગવાનની આજ્ઞા એક જ છે, શુદ્ધ નહીં તે એક જ નહીં છે. એ શુદ્ધ નહીં ના એકમાં બે ભાગ પાડે કે અશુદ્ધ છે ને અશુદ્ધ ઉપચારિક છે ને અશુદ્ધ અનુપચારિક છે વ્યવહાર એવા ભેદ પાડે અશુદ્ધ ના શુદ્ધ માંથી તો સર્વજ્ઞ ને આજ્ઞા બહાર મીઠા થતી છે. પંચાય જમે એમ કીધું છે. પછી મખણરાજ અર્થ કેવો છે? ત્યાં તો બીજે તો બધું ગોટો વાળ નથી. ન્યાસ કેવો છે? આ કે છે એ સ્વસમયના આશ્રય લેવા માટે સ્વસમયની અપેક્ષા એક નહીં કીધી છે. સ્વસમય તો આપ નથી કાઢ્યો સમજાવું કાંઈ એટલે કેવું નીચે પેલો મખણલાલજી પંચાયત ગઈનો પેલો અર્થ મખણલાલજી જ કહ્યો હતો. કહ્યો પછી બીજો દેવકી નંદન ત્રીજો ફૂલચંદ જે હોય ત્રણ પંચાયત એનો અર્થ છે. ત્રણે પૂછે છે અહીંયા આ વાત ફૂલચંદ આ શું કેવું છે? આ હા પ્રભુ એક સમયમાં પર્યાય પણ છે રાગે છે અને એ ધ્રુવ એકરૂપ વસ્તુ પણ છે. હવે જયારે એકરૂપ વસ્તુ છે એનો સ્વીકાર કરવો હોય તો એને પર્યાય ને રાગ ને જાણવાની નહીં છે તેની અપેક્ષા કરવી પડશે. તેને એ કરીને એક ટેકાળી વસ્તુ છે તે ઉપાધિ કરવી પડશે. સમજાવું કઈ? શુદ્ધ નહી ગંભીર છે બાપુ આ તો બાપ દાતા એવી દાતા છે. હા અસ્થિ તો બે ની છે, પર્યાય ની પણ અસ્થિ છે, રાગ ની પણ અસ્થિ છે અને ધ્રુવ ની પણ અસ્થિ છે. અસ્થિ એટલે છે વિદ્યમાન છે બે, પણ એક વિદ્યમાન છે તેને અવિદ્યમાન કરી એટલે લક્ષ છોડાવવા માટે એ નથી એમ કહી અને વિદ્યમાન એક ટીકાળી વસ્તુ છે એની દ્રષ્ટિ કરાવવા એ સત ને ભૂતાર્થ એક જ છે. આવું જણું છે અમારા એવા છે ને હર્ષુભાઈ ને જૂનું ગાતા છે ને. હા પ્રભુ તું કેવડો ક્યાં છવાતો ત્યાં તેની દ્રષ્ટિ લઈ જવા, ત્યાં તેના દ્રષ્ટિનો વિષય બનાવવા. એ પર્યાય ને રાગ હોવા છતાં તેનો દ્રષ્ટિનો વિષય નથી. ગુણ ભેદ કરવો એ પણ દ્રષ્ટિનો વિષય નથી. તો પછી પર્યાય ને રાગ એ તો દ્રષ્ટિનો વિષય છે જ નહીં. એ જાણવા લાયક એક છે પણ આદરવા લાયક માટે તો એક જ તિકાળી વસ્તુ એ શુદ્ધ ને એ સત્ય છે. સમજાણું કઈ? બીજી લીટ નો થાય સાર ગહન છે પ્રભુ. હા આટલા શરીર પ્રમાણે અસંખ પ્રદેશી એમાં અનંત 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 અનંતમાં અનંત ને અનંતપણે ગુણો અને એને પાછી જે પ્રાશી આવે એવી એવા એને અનંતપણે ગુણો, એને રાશિ આવે એને અનંતપણે ગુણો. એ અનંત ગુગવતા ગુણ પર અનંત અનંત ચાલે જાય અંદર તો પણ તે ગુણ ની હજ તે સંખ્યામાં આવતી નથી. હા એવો પરમાત્મા સ્વભાવ, એવો દ્રઢ સ્વભાવ. એ તો સર્વજ્ઞ સિવાય ક્યાંય છે
નહીં.
એમ કઈ સિતમ્બરમાં પાસે એમ કે છે, એક સમય કેવું જ્ઞાન, બીજે સમય કેવું દર્શન, પરિપૂર્ણ. કેટલી વાત છે, હા એ તો પરિપૂર્ણ ચીજ છે, તેનું પરિપૂર્ણ જ્ઞાન ને દર્શન એક સમયમાં જ બે હોય છે. સમજાણું કે એ તો પૂર્ણ પર્યાય ની વાત કરી, પણ એ પૂર્ણ પર્યાય જેમાંથી નીકળે છે એ પૂર્ણ વસ્તુ છે. એ પૂરણ વસ્તુ જ્ઞાન થી, પૂરણ વસ્તુ દર્શન થી, એમ આનંદ ગુણ થી પૂરી પૂરણ વસ્તુ છે તેને અહીં સત્ય કહી, વિદ્વાન કહી, રિયાતી વાળી તે ચીજ એમ કહી, અને તેને સત્ય ને ભૂતાર્થ કહેવામાં આવે છે. પહેલામાં એમ હતું કે અવિદ્યમાન, અસત્ય, અદભૂત અર્થ ને, અભૂત અર્થ ને પર કરે. બીજામાં વિદ્યમાન, સત્ય ને ભૂત અર્થ ને પર કરે. બે સિદ્ધાંત આવી ગયા ગાથાના ન્યાય. આ વાત દ્રષ્ટાંત થી બતાવી છે. હવે કે છે કે એકદમ ન સમજાય તને, તો મેં દ્રષ્ટાંત દઈને સમજાવી છે. જેમ પ્રબળ કાદવના મળવાથી વિશેષ ના છે, એકલો કાદવ મળવાથી નહીં, પ્રબળ કાદવ મળવાથી, પાણીમાં કાદવ છે ને પંખ, પ્રબળ કાદવ મળવાથી જેનો સહજ એક નિર્મળ ભાવ પાણીનો, જો સહજ સ્વાભાવિક, સ્વાભાવિક એનો સ્વભાવ ને એક એક નિર્મળ ભાવ છે, એમાં મલિન ભાવ એનો સ્વભાવ છે જ નહીં. એ પાણીનો સહજ એક નિર્મળ ભાવ તિરુભૂત થઈ ગયો છે. એટલે મલિનતાની પર્યાયને જોતા એ દેખાતું નથી, એટલે એને ઢંકાઈ ગયો છે. નિર્મળ રહેતો છે, પણ મલિનતાને દેખનારને તે નિર્મળ જળ ઢંકાઈ ગયું છે, એટલે નિર્મળ જળ દૂર થઈ ગયું છે. તિરુભીત દૂર થઈ ગયું છે, એટલે કે જે મલિન ને દેખે છે કાદવ ને, એને નિર્મળ જળ છે તો ખરું, પણ એને જોતો નથી. એથી એને નિર્મળ જળ નું સ્વરૂપ તિરો ભાવ ઢંકાઈ ગયું, દૂર થઈ ગયું, એની દ્રષ્ટિમાં એ આવ્યું નહીં. મજીન જ દેખાણું, પણ નિર્મળ જળ છે છતાં દેખાતું નથી. એવા જળનો અનુભવ કરનાર, નિર્મળ જળ જ્યાં ઢંકાઈ ગયું છે, મલિન ને જોનાર ને કાદવ થી મળેલા જળ ને, મળેલા કાદવ થી મળેલા જોનાર ને નિર્મળ જળ છે એ દ્રષ્ટિમાં આવતું નથી, એટલે ઢંકાઈ ગયું છે, એને તો આસાદન થઈ ગયું છે. હજી તો દ્રષ્ટાંત છે, પછી એનો સિદ્ધાંત અંતર છે. બાપુ માર્ગ એવા જૂના જણાય, એને જ્ઞાન ને કેળવવું પડે છે, જ્ઞાન ને અંદર કસરત કરવી પડે છે. જે જળ દ્રષ્ટાંતમાં હજી પેલું જળ છે તો નિર્મળ, પણ કાદવ ના મળવાથી જે વર્તમાન પર્યાયમાં મલિન દેખાય છે, એને એવું જળ નિર્મળ છે તે ઢંકાઈ ગયું છે, એની નજરમાં આવ્યું નહીં, એ તે નથી, એને ઢંકાઈ ગયું છે. કુકડા છે ને, કુકડા નહીં, ત્યાં મૂળી પાસે કુકડા ગામ છે, વિદ્યાની જ્ઞાત સંભારણ જેઠ મહિના નો વખત હતો, રાજકોટ રતન સિંહ ત્યાં હતા, ત્યાં પાણી મેલું તે ત્યાં કુવો ન મળે. હમણાં એ દરબાર ગયા હતા ઈસવી સાલ ચંદુભાઈ ના બાપા હતું, ત્યાં એ કુકડા ના જરાશા ત્યાં હતા, આવ્યા હતા પછી રાખો બિચારા, એમના કુકડા ના છે. અમારે ત્યાં જૈન વસ્તી નથી, પણ અપાય થોડુંક રાખ્યો છે, કોઈ સાધુ આવે તો તે અમે ગયા ત્યાર પાછું નહોતો થોડી ઉઠ્યા હતા. એ કુલ ગરજ છે એને કોઈ શેખરી માટે આ એને પાણી મને મળ્યું મેલું તે તદ્દન, કારણ કે આ એમ કે તળાવ નું પાણી છે મેલું, આ બીજું કુવો નથી, જો નિર્મળ નદી ચાલતી નથી કઈ છે. આને મારા થારજો કરી, થારજો એટલે મેલ જરીક નીકાળીને મેલ એસે ગઈ જાય. હા, પણ ઓલું મેલ ને જે દેખે છે એ તો જગ અંદર ચોખ્ખું છે, એ તો જોઈ શકતા નથી. જોઈ શકે તો ઠાડવા માટે કરે, એમ એ જળ ને તેવો ભૂત ધર્યો છે. એવા જળ નો અનુભવ કરનાર પુરુષો, જળ ને કાદવ નો વિવેક નહીં કરનારા, પાણી ને કાદવ ની જુદાઈ ને નહીં જાણનારા, જોયું મેલું પાણી કાદવ છે, જળ નિર્મળ છે, બે ને જુદા નહીં પાડનારા, બે નો વિવેક નહીં કરનારા ઘણા, તો બધા એમને નથી લીધો, બધા મેલું અનુભવે છે એમને નથી લીધું, ઘણા તો તેને એટલે પાણીને મળીને જ અનુભવે છે, મેનું તે જ અનુભવ, મેનું એ પાણી એમ અનુભવે છે ઘણા. પણ કેટલાક પોતાના હાથે હવે આવ્યા, જ્યાં કેટલાક ન્યાય બધા નહીં, કેટલાક માણસો પાણી મેળવું હોવા છતાં, કેટલાક માણસો પોતાના હાથે નાખેલા, શું કહ્યું નોકર ને હુકમ કર્યો નથી કે આમાં આ નાયક ને આને જૂનું પાણી, પોતી જાતે પાડી જૂનું મેલ અને પાણી પોતે જાતે કરીને મેલ ને જુદું પાડે છે. પોતાના હાથથી નાખેલા શું કટક ફળ, નિર્મળ ઔષધિ, એક ઔષધિ થાય નિર્મળી ગાંધી દુકાન, એમાં નાખે તો મેલ જુદો પડી જાય, પાણી જુદું થઈ જાય, ઔષધિ આવે છે નિર્મળી ઔષધિ, લખ્યું છે ને નિર્મળી ઔષધિ, એ પોતાના હાથે નાખી છે. નોકરાને કહ્યું નથી કે આમાં નાખ્યું ને, એટલે કે એમાં જેટલી જોઈએ તેટલી પાણીના પ્રમાણમાં જે જોઈએ એટલી પોતી જાતિ નાખી છે નિર્મળ ઔષધિ. પોતાના હાથથી નાખેલા તકરાર કોક લે, વળી હાથ તો આત્માનો નથી ને પોતાનો હાથ મેં કે, પણ અહીં કાંઈ તો દ્રષ્ટાંત, હાથ આત્માનો નથી, પોતાના હાથથી તો પોતાનો હાથ અહીં તો દ્રષ્ટાંત એ સમજાવવું છે કે પોતાનો જે હાથ છે એ પોતાના હાથથી નાખે છે, નાખી શકે છે કે હાથથી એક ઇચ્છું જુદી જુદી એ અત્યારે નથી. પોતાના હાથથી નાખેલા નાખ્યું એ મળેલા પાણીમાં કતક ફળ નાખ્યું, પડવા માત્રથી જેમ અંદર પડ્યું આમ જ્યાં પડવા માત્રથી ઉપજેલો, જોયું તત્કાલ મેર અને જળ નિર્મળ જુદું પડી ગયું. જળ કાદવના વિવેકપણાથી, પાણી અને કાદવની જુદાઈપણાથી, પોતાના પુરુષાર્થ દ્વારા એ જાતમ પુરુષાર્થ દ્વારા આવું કરવામાં આવ્યું. નિર્મળ પાણી છે તે પ્રગટ કરવામાં આવ્યું. છે તો હતું પણ મલિનને લઈને ઢંકાયેલું હતું. મલિનની દ્રષ્ટિ વાળા ને એને અહીંયા નિર્મળ પ્રગટ કર્યું. નિર્મળ છે હું પ્રગટ કર્યું છે આવિર્ભૂ એટલે પ્રગટ કર્યું. બોલે તિરુભાવ એટલે ઢંકાઈ ગયું. મલિન ના દેખનાર ને નિર્મળ જળ ઢંકાઈ ગયેલું છે. પણ મલિનતા ને જળ ને ભીન પાડનારી ઔષધિ નાખવાથી પોતાના પુરુષાર્થી હાથથી આવી વાત કરવામાં આવેલા. સહજ એક નિર્મળ ભાવ પણ આને લીધે પાણીનો સ્વભાવ એક સ્વભાવ એનો છે કે છે સ્વભાવ સહજ એક નિર્મળ ભાવ પણ આને લીધે જળ ને નિર્મળ જ અનુભવે છે. પાણી ને તો નિર્મળ જળ અનુભવે છે. મલિન અનુભવે છે ભેદ નહીં પાડનારા મલિન ને દેખનારા અંદર જળ નિર્મળ છે એને ખ્યાલ નથી. હા 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 દાખલો આપતા પણ કેવું આવી ગયું તો એ તો દ્રષ્ટાંત થયો. એવી રીતે જળ ને કાદવના દ્રષ્ટાંત ને થી સિદ્ધાંત સિદ્ધ કરવો છે આત્મામાં. એવી રીતે પ્રબળ કર્મના બળવાથી જોયું રાગની તીવ્રતા હોય છે. કર્મનો ઉદય ઘણો હોય છે અને વિકાર પણ પોતે ઘણો કરતો હોય છે પર્યાયમાં. પ્રબળ કર્મના મળવાથી હા હા પદ્રવ લીધું છે. પદ્રવના નિમિત્તે થતું વિકારી ભાવ હા એના મળવાથી જેનો સહજ જ્ઞાય ભાવ ભગવાન આત્મા સ્વાભાવિક એક શુદ્ધ વિનાયક ભાવ કારણ પરમાત્માનું સ્વરૂપ જે એક નિર્મળ વિનાયક ભાવ તિરોભૂત થઈ ગયો છે. કોને એ રાગ ને દ્વેષ ને મલિન પર્યાય ના દેખનારને એ જે નાયક ભાવ છે છે તો છે પણ એને તીરો ભૂત થઈ ગયો ઢંકાઈ ગયો છે. છે તો ન્યાયક નાયક જો ન્યાયક ભાવ છે એ કોઈ મલિન થતો નથી. એ તો પર્યાયમાં મલિનતા છે. પર્યાય ન્યાયક ભાવ તો એવો ને એવો જ પીડ્યો છે. આપણો સુંદર શુદ્ધ ચૈતન કાન પ્રભુ આ એવા નિર્મળ છે જેનો જ્ઞાયક ભાવ તિરુભૂત થઈ ગયો છે. શું કીધું? જે રાગ ને દ્વેષ ને કર્મ ના સંબંધ વાળા મલિન ને દેખે છે જીવનો એને તો જ્ઞાયક ભાવ છે તો ખરો પણ એને ઢંકાઈ ગયો છે. ન્યાયક ભાવ ઢંકાતો નથી. ન્યાયક ભાવ પ્રગટ થતો નથી. ન્યાયક ભાવ તો ટીકા છે પણ મલિનતા દેખનારને ન્યાયક ભાવ છે થતો થતા તેને ઢંકાઈ ગયો છે. શું કહ્યું સમજાણું કઈ? જેમ પાણી નિર્મળ છે અને મલિનતા તો એની પર્યાયમાં છે એમ ભગવાન આત્મા જ્ઞાયક ભાવ તો નિર્મળ છે દેખાવ પણ રાગ ને દ્વેષ ને પુનપાપ ના મેલ નહીં પર્યાયમાં જોનારને એ જેને જુએ છે નજરું જેમાં ત્યાં પડી છે પર્યાય ઉપર ને રાગ ઉપર વિકાર ઉપર એની નજરો ત્યાં છે એને જ્ઞાયક ભાવ થતો પડ્યો છે પણ એને માટે ઢંકાઈ ગયો છે. સમજાણું કઈ? આવી વાતો અમૃત ના ઝરણા છે. અમૃત ના મંત્ર ઉછાતો. હા, સર્પ ને ઉતારવાના મંત્ર હોય છે ને, વેચીને મંત્રો છે. હા હા, એવા શું કીધું, પ્રબળ કર્મ ના મળવાથી એટલે વિકારી પરિણામ ની તીવ્રતા ના કારણે પર્યાય જેનો સહજ એક જ્ઞાયક ભાવ, સ્વાભાવિક એ જ્ઞાયક ભાવ, રાગ ને દ્વેષ ને જુનાર ને એના અસ્તિત્વ ને જુનાર ને જ્ઞાયક નું અસ્તિત્વ તે ઢંકાઈ ગયું છે, છતાં તે જોતો નથી તો ઢંકાઈ ગયું છે. આવો ઉપદેશ માણસ કહે કે ઓમગર વાળા તો એક નિશ્ચય ની વાત કરે છે ને, રવાથી થયા બાબુલાલ કીધું ને, મારા બાબુભાઈ ને સુરેન્દ્ર પાસે ગયા છે ને બાબુલાલ ઈસ્ત્રી માં છે ને સુરેન્દ્ર, એમણે કીધું છે વ્યવહાર થી થયા કઈ નહી, બધાને વાત આવું નથી. પાણી જે મેલું છે મેલા થી હવે નિર્મળતા નું ભાન થાય એમ પર્યાય માં વિકાર છે, એ વિકાર થી એ જ્ઞાયક ભાવ નું ભાન થાય, એ તદ્દન ખોટી વાત છે. સમજાવું કઈ, એ વ્યવહાર ના વાઘ ને જુનાર ને તો વ્યવહાર રાગ જ દેખાય છે, એની ઉપેક્ષા કરીને જે જ્ઞાયક ભાવ છે એ તો એને ઢંકાઈ ગયો છે, એની ઉપેક્ષા કે નક્કી છે. જ્ઞાયક ભાવ ટીકાવ છે તેની ઉપેક્ષા, ઉપેક્ષા મળીને ભાવ નહીં કરવી જોઈએ. સમજાણું કાય, જે આત્મા માં પાપના મલિન ભાવ છે તેની ઉપેક્ષા કરવી જોઈએ, કારણ કે વાસ્તવિક જ્ઞાયક ભાવમાં એ છે નહીં. પણ જેની ઉપેક્ષા કરવી છે તેને આશરે આદર કર્યો, અને જેની ઉપેક્ષા નથી કરવી તેની ઉપેક્ષા કરી છે. ભિખારી જ્ઞાયક ભાવ છે સહજ રૂપ, તેની ઉપેક્ષા કરી એટલે એને ઢંકાઈ ગયો. હા હા હા, આવો વિતરાગ માર્ગ. હા હા, ત્યારે તો સાંભળવો મોવો મુશ્કેલ પડી ગયું છે, બહાર માં કડા કૂટવા માં પડ્યા ને, એને વ્યવહાર કરતા કરતા વ્રત ને તપ ને અપવા ને ભગવાન ની પૂજા ને ભક્તિ ને અમે ગયા થઈ શકીએ. બીજી વાર તાવાયો ત્યારે તો એ પોતે સ્નાન કરાવતો નહીં ભગવાન ને, સુરેન્દ્ર પ્રતિમાન કરાવતો, તાવાયો તમે ગયા હતા એ બધું કરે એટલે એમ જાણી આપણે આવો કોણ કરે બાપુ, શરીરની આ બધી ક્રિયા તો જડની છે, એનો ભાવ તમારો અંદર હોય છે તો સુખ છે, રાજ છે એને જોનાર કે રાજ છે એને જોનાર ને રાજ થી હરેક ન્યાયક ભાવ છે એને તે જોતો નથી. એ કાળે પણ રાગ હોવા છતાં, રાગ ને જ જોનારા ને રાગ હોવા છતાં વિનાયક ભાવ છે ત્યાં, રાગ હોવા છતાં તેને જ્ઞાયક ભાવ છે, પણ રાગ ને જોનાર ને જ્ઞાયક ભાવ કેટલો ઉઠી નાખ્યો છે, એને તો એને ઢાંકી દીધો અને આ ઉઘડી ગયો, પુણ્ય પાપના ભાવ બાજ આવી ગયા. સમજાવું કઈ, સહજ જ્ઞાન તીરો ભાવ થઈ આમાં જે ગુડ છે, સહજ એક જ્ઞાયક ભાવ તિરોભૂત થઈ જતો નથી, જ્ઞાયક ભાવ તિરોભૂત થઈ જતો નથી, પણ કર્મ ના મળવાથી જેનો એવા આત્માનો અનુભવ કરનાર ને એમાં જન્મ છે. સમજાવું કઈ, જે કઈ પુણ્યને પાપના ભાવ એનો જે અનુભવ કરે છે એને જ્ઞાન સજ એક ભાવથી ઢંકાઈ ગયો છે. એની દ્રષ્ટિમાં આવતો, એની દ્રષ્ટિમાં તો આ દયા દાન વ્રત ભક્તિ આ કરીને એ મારો પ્રબળ કર્મ ના મળવાથી જોયું. આકરું કર્મ નું મળવું વિકાર ઘણો ભલે હો, પણ જેનો સહજ એ જ્ઞાયક ભાવ ઢંકાઈ ગયેલો ગયેલો ઢંકાઈ ગયેલો એટલે ક્યાંથી જ્ઞાયક ભાવ ઢંકાતો નથી. દરેક ન્યાય દરેક સ્વભાવ છે એ તો કાયમ શુદ્ધ નિર્મળાનંદ છે, પણ જે મળીને જોનાર ને જ્ઞાયક ભાવ ઢંકાતો ઢંકાઈ ગયો એમ કહેવામાં પર્યાય દ્રષ્ટિ વાળાને રાગની દ્રષ્ટિ વાળાને જ્ઞાયક ભાવ થતો છે પણ તેની નજરમાં તે લેતો નથી, માટે તેને ઢંકાઈ ગયો છે. સમજાણું કારણે ન્યાયક ભાવ થી ઉભા થતો નથી એ વસ્તુ. જે જ્ઞાયક ચૈતન મૂર્તિ તો તીડા નિર્મળ આનંદ પ્રભુ છે. પણ જેને વર્તમાનના રાગ ને દયાદાન ને પુનપાપ ના વિકાર ને જોનારા છે અને ત્યાંય રૂચિમાં પડ્યા છે અને એનાથી થશે એમ માનનારા છે, એને ન્યાય ભાવ ઢંકાઈ ગયો છે. આવો મારું છે એવા સહજી જ્ઞાયક ભાવ ઢંકાઈ ગયો છે એવા આત્માનો અનુભવ કરનાર જોયો. એવા રાગ દ્વેષ ને જ અનુભવ કરનારા, જેને જ્ઞાયક ભાવ થતો છે પણ નજરમાં લેતો નથી, એવા રાગ ના અનુભવ કરનાર જીવને આત્માને કરુણા વિવેક નહીં કરનારા ભગવાન જ્ઞાયક ભાવ અને રાજવિષી કર્મ ભાવ વિકાર ભાવ બે ને જુદાય નહીં કરનારા બે છે. વસ્તુ તરીકે બે છે, એ બે ને બે તરીકે ભિન્ન નહીં કરનારા આત્માને કર્મ નો વિવેક નામ ભિન્ન નહી કરનારા એટલે કે આત્મા સહજ વિનાયક ભાવ એ તો છે જ, પણ એની પર્યાયમાં પુનપાપ ના શુભ શુભ ભાવની મલિનતા એનો અનુભવ કરનારા એ જ અસ્તિત્વ છે. એટલી જ અસ્તિત્વ સ્થિતિ છે એ અનુભવ કરનારા અને મહાપ્રભુનું અસ્તિત્વ જે જ્ઞાયક સહજ સ્વરૂપ છે તે તેની નજરમાં આવ્યું નહીં, એ તે ઢંકાઈ ગયું છે. આવું છે, આવું કલકત્તા ફલકત્તા ક્યાંય ન મળે, ધંધામાં ન મળે. ઘરને મૂકીને જાન જોડી દીધી, દુલ્હા કે છે તમારે દુલ્લો નહી દુલ્હા જોડી દીધી, પણ વર વિના જાન કહેવાય નહી. એમ નિશ્ચય વસ્તુ નું ભાન હોય એને રાગ નો વ્યવહાર કહેવામાં આવે, પણ જેને ભાન નથી ને રાગ ને પોતાનું માને એને વ્યવહાર એ ક્યાં છે? સમજાણું કઈ, કારણ કે એ તો રાગ ને જ પોતાનું માને છે, એ જ પોતે છે, એ પોતે છે, એમાં પણ બીજી ચીજ ક્યાં આવી? એને તો એ જ છે, એને નાયક ભાવ છે, એને તો પરમાં થઈ ગયો વ્યવહાર થઈ ગયો, એને એ વ્યવહાર થઈ ગયો. નિશ્ચયમાં દયા દાન ભક્તિ ના ભાવ વાળાને ન્યાય ભાવ ઢંકાઈ ગયો, ન્યાય ભાવ દૂર થઈ ગયો. જે ભૂતાર છે તેને અભૂતાર કરી નાખ્યો, અને જે અભૂતાર છે તેને ભૂતાર કરીને ઊંધો. એવા આત્માનો અનુભવ કરનારા પુરુષો, પુરુષો સમજે આત્મા, પુરુષ એટલે કે મિસ્ત્રીનો આત્મા અને પુરુષનો, પુરુષનો જ આત્મા આમ કરી શકે છે. ઊંધું એવું કઈ અવળું આવતું છે, પુરુષો એટલે આત્મા. પછી ચાહે તો સ્ત્રી નો હોય, ચાહે તો પુરુષ નો હોય, ચાહે તો ચંડા હોય કે નારકી નો આત્મા હોય. પણ જે કઈ પુરુષો રાગ ને જેની ચીજ માં એ નથી, એવા રાગ ને જ અનુભવ કરનારા, એનો જ્ઞાયક ભાવ ઢંકાઈ ગયો હોવાથી એ બે નો વિવેક નહીં કરનારા, વ્યવહાર થી વિમોહિત. હા હા હા, એ પુન ના ભાવમાં જ વ્યવહારમાં જ મૂંઝાઈ ગયા, વિમોહિત ત્યાં વિશેષ મૂર્છાઈ ગયા, ત્યાં રોકાઈ ગયા. એ રાગ તે હું છું, એ મારું કર્તવ્ય છે, અને એનાથી મને લાભ થશે. હા હા હા, આવી વાત છે ટૂંકી. વ્યવહાર થી વિમોહિત હૃદય ભાવ આવો જોયો. હા હા, જેને ભગવાન જ્ઞાયક સ્વરૂપ થતી ચીજ પડી છે, નિર્મળાનંદ સ્વભાવ એની સામે જોતો નથી, અને રાગ નો ભાવ કઈ દયા ને દાન ને વ્રત ને તપ ને ભક્તિ એની સામે જોનારા, એ વ્યવહારમાં વિમોહિત છે, વ્યવહારમાં મૂંઝાઈ ગયા છે, વિશેષ વ્યવહારમાં વિશેષ મોજ મિથ્યા દર્શી છે. સુરેન્દ્ર હમણાં છે ને બાબુલાલ જગ્યા પર, બધા એમ કે છે, બધા કે છે. એકાંત છે, નહી તો વ્યવહાર થી નીચે ન થાય તો મામ એકાંત છે. રાગ ની ક્રિયા કરતા કરતા આનંદ પ્રગટે, જ્ઞાન પ્રગટે તો અનેકાંત છે. અહીં તો કેટલી સ્વને આશ્રય પ્રગટે, પર આશ્રય પ્રગટે નહી, એનો અનેકાંત છે. આ કે છે કે રાગ કરતા કરતા પ્રગટે એનું નામ એકાંત છે, અને રાગ થી પ્રગટે ન માનો તો એકાંત છે. શું થાય બાપુ, આ પ્રભુ તારા ઉદ્ધાર નો માર્ગ તો આ છે. ત્યાં રોકાઈ ગયો, જ્યાં ચીજ છે ત્યાં ન જતા, જે ચીજ માં નથી ચીજ એમાં રોકાઈ ગયો. ચાહે તો એ દયાદાન વ્રત ભક્તિ નો પરિણામ કે પંચમાવર્તન આવો, પણ વ્યવહાર વિમોહિત છે, એમાં જે મૂંઝાઈ ગયા છે ને આત્મા પર એનાથી ભિન્ન છે, એને જોતા નથી, એને તો ટંકાઈ ગયો આત્મા. હા હા હા, સમજાય એવું છે ને, ભાષા હાદી છે કઈ બહુ. વ્યવહાર થી વિમોહિત હૃદય વાળા હો, તેને જેવા ભાવનું સ્વરૂપ પણ પ્રગટ છે એવો અનુભવ. શું કીધું, એ આત્માને જેમાં ભાવોનો અનેક વિશ્વેટ અનેક પણ પૂરતી ભગવાન પેલો કીધું કે સહજ એ જ્ઞાયક ભાવ છે, એ તો સહજ એ જ્ઞાયક ભાવ છે, અને આ વિકારી ભાવ તો અનેક છે, જેમાં ભાવોનો વિશ્વરૂપ એટલે અનેક રૂપ પ્રગટ છે, પ્રગટ છે વિકાર જ પ્રગટ છે ને તું. અને ભગવાન આત્મા જ્ઞાયક ભાવ તો એને અપ્રગટ છે. જેને પ્રગટ છે છતી ચીજ એને પ્રગટપણે ન માનતા પર્યાયમાં રાગ આદિનું પ્રગટપણું તેને એ પ્રગટ છે માને છે. આ છે આ દુઃખું, આ છે આ છે. મન જાય છે ને એકમાં મટી મીઠા છે કે અનેક પણ આને અનુભવે છે વ્યવહારમાં મૂંઝાયેલા. પછી સ્વરૂપ નો સ્વીકાર થયા પછી રાગ આવે ત્યારે એ તો પ્રથક તરીકે તેને જ્ઞેય તરીકે જાણે છે, પર જ્ઞેય તરીકે જાણે છે. આ તો પોતાનું સ્વરૂપ જ રાગ ને એનાથી મને લાભ એમ માનનારા છે. સમજાણું કાંઈ આત્મા જ્ઞાયક છે, સહજ એક જ્ઞાયક છે, સહજ એક જ્ઞાયક ભાવ છે. એવી શુદ્ધ નહી થી એનું ભાન થયું અંતરદ્રષ્ટિમાં ત્યારે તો એને મેલ પણ હું છું જેટલું ન રહ્યું, છતાં મેલ છે એને તો જાણે છે. જેમ સ્વપરિપૂર્ણ સહજ સ્વભાવ છું એમ જાણે છે. એની પર્યાયમાં રાગ છે એ રાગને જાણે છે, એ પણ જાણે છે એમ કેવું એ વ્યવહાર છે. ખરેખર તો જ્ઞાન ની પર્યાય નહીં જાણે છે. સમજાવું કાંઈ વિશ્વરૂપપણું. આ વિશ્વ કેમ છું ઓલામાં સહજ એ જ્ઞાયક ભાવ છે ને, દીકરાળી એક રૂપ છે વસ્તુ, ધ્રુવ નિત્યાનંદ રૂપ. તારા પુણ્ય પાપના ભાવ અનેક રૂપ છે, અસંખ્ય પ્રકારના, દયા દાન વ્રત ભક્તિ પૂજા નામ સ્મરણ જાપ આવા શુભના અનેક પ્રકાર છે, અશુભના અનેક પ્રકાર છે. એ શુભના અનેક પ્રકારના ભાવને અનુભવનારા વ્યવહારમાં મૂંઝાઈ ગયેલા વ્યવહાર ને પોતાના માનનારા આવી વાતો છે. એવા હૃદય વાળાઓ જેમાં ભાવ નું અનેકપણું પ્રગટ છે, ઓલી વસ્તુ છે તે અવ્યક્ત છે, પર્યાય ની અપેક્ષા એ અપ્રગટ છે. પર્યાયમાં પ્રગટ નથી, વસ્તુમાં પ્રગટ છે. પર્યાય ની અપેક્ષા એ વસ્તુ અવ્યક્ત નામ અપ્રગટ છે, અને એને આ પર્યાય છે તે વ્યક્ત ને પ્રગટ છે. જ્ઞાની નહી, પુણ્યના ભાવ દયા દાન વ્રત ભક્તિ એ જ એને પ્રગટ છે. પ્રગટ દેખાય છે જુઓ ને, કેટલું આ બધું ફેરીને દુકાન છોડ્યા, ધંધા છોડ્યા, બહેડી છોડી, છોકરા છોડી કેમ બેઠે. આ જમણા આવી હતી કેતી ત્યાં આને ત્યાગ કર્યો છે ને સમજો સંકિત નથી ની શું સિતંબર નો તો બધું સમજવા જેવું. દિગંબર ના તો ક્ષુલક હોય પણ એને સહન કરવાનું ઘણું હોય છે. નગ્ન પણ રહેવું સાધુ નહીં, આને તો કઈ ન મળે એની તો વાત છે. પણ બિચારા આટલા નગ્ન રે શિયાળા નહીં કાઢ્યું. શાંતિ સાગર આવ્યા હતા અત્યારે, શાંતિ સાગર મોટા છે, ઠંડામાં પૂર મહિનામાં હતા. બહાર નીકળ્યા ઓરડીમાં હું વાગ્યા ઠંડા અંદર બહાર નીકળ્યા, તુજે 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 ઠંડી બહુ ને, બંધ કરો બંધ કરો બંધ કરો. આમ બચા અંદર હતા તો વ્યવહારમાં હૃદય વાળા અનેક પણ પ્રગટ છે એવો આત્માને અનુભવે છે. એવો છે નહીં એને અનુભવે છે. એ મિથ્યા દ્રષ્ટિ છે. વિશિષ્ટ